થાય કે આને ઉપાસના ન સમજાય તો બહુ મોટી ખોટ જાય. પછી એના ગુરુએ કીધું કે તું એક કામ કરી, તું ભજનમાં બેસી જા, કે એક વાર નિયમ આપ્યું, મૌન રાખીને તું એક વાર સુધી ભજન કરી અને માળા ફેરવી, 500 માળા નિયમ આપ્યું, અને કાયમ મારીને પ્રાર્થના કરી કે મહારાજ તમે જેવા છો મને સમજાવો, મહારાજ તમે જેવા છો મને સમજાવો, અને એક વર્ષ સુધી ભજન કર્યું. એક વર્ષ સુધી ભજન કર્યું તો ઓટોમેટિક એના હૃદયની અંદર અને મનની અંદર બુદ્ધિમાં ચેન્જીસ થઈ, અને એક વર્ષને અંતે જ્યાં પુરચરણ કર્યું અને જ્યાં બોલવાની શરૂઆત કરી મૌન તોડી, અને એના ગુરુને કહે, ગુરુદેવ તમે જે માટે મને આજ્ઞા કરી તેમાં તમે સફળ ગયા, મને સમજાઈ ગયું છે કે મારા સર્વોપરી છે. આ હું કાંઈ ગપ્પા નથી મારતો. ઈ સાધો અત્યારે ફરીને મૌન કરે છે, 12 કરોડ 13 કરોડ મંત્ર જપવાનું નિયમ લીધું છે 8 વર્ષ સુધી મૌન રાખીને, જેણે સર્વોપરી મહારાજ સમજાણા પછી ગ્રંથ લખ્યો, સંપ્રદાયમાં ઘણો જ પ્રસિદ્ધ થયો સાધુજી છે. સત્સંગ, સત્સંગ જીવન સાગર મંથન નામનો ગ્રંથ લખ્યો, સત્સંગ જીવન સાગર મંથન, બહુ સુંદર ગ્રંથ લખ્યો. આ સાધુ પહેલાં મહારાજને મહાપુરુષ જેવા સમજતા, પછી મહારાજને અવતાર જેવા સમજવા માંડ્યા, અને અત્યારે જેમ છેમ સર્વોપરી સમજે છે, અને હવે એને સર્વોપરી વાતમાં જ રસ છે, અને એમ કહે છે, કહો હું બળભાગી થઈ ગયો, ઓલા ગોબા પડી ગયો તો મારી દિશા હું થાત. ભજનને અવલંબની કરીને વાત સમજાણી. માટે ભક્તો, ન સમજાય એનો મતલબ એમ થયો આપણું પૂર્ણ ખૂટતું હોય એટલે મહારાજની સર્વોપરી પણ એને હા ન પડે. પછી શું થાય, ભજન કરીએ એટલે પૂર્ણ પૂરું થઈ જાય, જે ખાચો પડી ભરાઈ જાય એટલે ઓટોમેટિક મહારાજ સર્વોપરી સમજાય જાય. બાકી મહારાજ છે સર્વોપરી એમાં કોઈ મિનમેખ નથી, એમ મિનમેખ નથી. હવે સમજી આ વચન અમૃત મહારાજ શું કહે છે. શ્રી મહારાજ બોલ્યા, જેનું આ જીવ અંગ હોય તેવું સત્સંગ થયા મોરે પણ કાંઈક હોય ખરું, તે માટે આજ તો સર્વે જેનું જેવું અંગ હોય તે કહો, તેમાં પ્રથમ તો અમે અમારું જેવું અંગ છે તે વાર્તા કરીએ છીએ, તે સાંભળો. જ્યારે અમારે બાળ અવસ્થા હતી ત્યારે પણ દેવ મંદિર હોય ત્યાં દર્શને જવું, કથા વાર્તા સાંભળવી, સાધુનો સમાગમ કરવો, તીર્થ કરવા જવું, એવી વાર્તા ગમતી. મહારાજ કે અમારો બાળપણથી આવો સ્વભાવ હતો. આ સાધુની વાત કરીને મોટી ઉંમર નથી, મહારાજ એટલી જ છે, એમ બી હારે સંસ્કૃત ભણતા. લો મેં જે તમને વાત કરી, મહાભજની સાધુ છે મહારાજ. હવે પોતાની વાત કરે છે, અદભુત વાત મહારાજ કરે. મહારાજ કે બાળપણમાં અમારી આવી પ્રકૃતિ હતી, એ વાત કરીને મહારાજ શું સમજ્યા ખબર છે, કે ભગવાનનો એકાંતિક ભક્ત હોય કે સંત હોય એની ક્રિયા કંઈક બાળપણમાં પણ એવી હોય ખરી. એકવાર એમ બધા સંતો બેઠા હતા અને પછી વાત કરતા હતા, આમ સહજ મને એમ સંકલ્પ થયો એટલે પૂછતો હતો, મેં કહ્યું તમે આમ બાળપણમાં કેવી રીતે જીવતા ને કેમ કેમ કરતા. તો એક એક સાધુનું તારણ એવું નીકળ્યું કે એની અંદર બાળપણમાંથી કંઈક ગુણ સાધુ થાય એવા હતા. એક સાધુને પૂર્વાશ્રમને મળ્યા હતા, એ કે અમારો આ સાધુ છે ને, એ કે બે વર્ણ હતા ને ત્યારે ચોરે વેજા હતા, ન્યા ઓલા ચોરાવાળાની પેટી હાર્મોનિયમ હોય ને એ હાર્મોનિયમ લઈને વગાડતા, કે બે વર્ણ અત્યારે કઈ ગુણો હોય. મહારાજ એવું કહેવા માંગે છે કે મારો એકાંતિક ભક્ત હોય યા તો એકાંતિક સંત હોય, એનું અત્યારે લેવલ જેવું દેખાશે એવું બાળપણમાં કંઈક હોય, હોય ને હોય જ એમ. લો બાળપણમાં મહારાજ કેવા કંઈક ગુણ હોય. બાકી મહારાજને વળી આવું હોય દેવ મંદિરે જવું, આવી મહારાજ આમ કરતા ખરા, શું કામ કરતા, બીજાને શીખડાવવા માટે. બાકી મહારાજનું એવું અંગ હતું, મારાનું એવું અંગ હતું માટે મારે એની અંદર ગુણ આવ્યા એવું કોઈ કારણ નથી. આ સમજો પાછા મહારાજ કરતા એવું નતર, એમ કે છે મહારાજ સત્સંગમાં લખ્યું કે મહારાજ આમ કરતા ને રામજી મંદિરે જતા ને ચોરે જતા ને પછી કથા વાંચતા ને સાંભળતા, હતું અંગ એ તો અન્યને શીખડાવવા માટે હતું, બાકી મહારાજનું એવું અંગ હતું માટે મારાની અંદર ગુણ આવ્યા એવું કારણ નથી. જ્યારે બીજા અન્ય જે મુમુક્ષુ છે એની અંદર એવા ગુણ હોય, એવા અંગ હોય બાળપણમાં માટે એની અંદર એવા ગુણ આવે, પણ મહારાજ માટે એવો કોઈ શબ્દ નથી. મહારાજ કે ઘર મૂકી નીસર્યા ત્યારે તો વસ્ત્ર રાખવું પણ ગમતું નહીં. ખરેખરો વૈરાગ્ય પુરુષ હોય ને, સાધુ થયા પછી ખરેખરો વૈરાગ્ય હોય, એ બાળપણમાં આવો અંગ એનું કંઈક હોય, એને જગતના કોઈ પદાર્થ ગમતા ન હોય, જગતમાં કે એની રુચિ ન હોય. અને વન્ય વિશે મોટા મોટા સર્પ સિંહ હાથી ઇત્યાદિ અનંત જનાવર દીઠામાં આવ્યા, પણ કોઈ પ્રકારે હૈયામાં મરવાની તો બીક જ લાગતી નહીં. એવી રીતે મહાવનને વિશે સદાય નિર્ભય રહેતા. પછી તીર્થને વિશે ફરતા ફરતા શ્રી રામાનંદ સ્વામી પાસે આવ્યા, અને પછી શ્રી રામાનંદ સ્વામી જ્યારે અંતર્ધ્યાન થયા તે કેડે સત્સંગનું રૂડું થવાને અર્થે કાંઈક બીક રાખવા માંડી. આગળ જે લખ્યું ને એ બધું મહારાજ એમ જ કરતા. બાળપણમાં કથા વાર્તા સાંભળવી, મંદિરે દર્શન કરવા જવા, વનમાં ફરતા કોઈથી ડરતા નહીં, નિર્ભયપણે રહેતા, કોઈ વસ્તુ રાખવી ગમતી નહીં. પછી મહારાજ કે સત્સંગમાં આવ્યા અને રામાનંદ સ્વામી આ બધું અમને હોપ્યું, અને પછી કાંઈક બીક રાખવા માંડી. શું બીક રાખવા માંડ્યા, કેવી બીક રાખવા માંડ્યા છે? તો મહારાજ સત્સંગમાં આવ્યા પછી પહેલા મહારાજનું આચરણ તમે જોવો ને તો એમ લાગે હમણાં દેહ પડી જશે. કેવી ક્રિયા હતી મહારાજની? એવી એવું તપ, એવી સાધના, જોનારને એમ લાગે કે આ વરણી જરૂર દેહ પાડી નાખશે. વાગે તો પાણીનું બુંદ નીકળે પણ લોહીનું બુંદ ન નીકળે. આવી સાધના, સાધના કરતા હોય તો પવનનો જરાક વિંટોળે અંત આ બાજુ લળી જાય, આ બાજુ પવન આવે તો આ બાજુ પડી જવાની તૈયારી થાય, એવી સ્થિતિ હતી. પણ મહારાજ કે સત્સંગમાં આવ્યા પછી બીક રાખવા માંડી. શું બીક રાખવા માંડી? હવે આમ રહેવું નથી, આમ જો રહેશું, આમ જો રહેશું રખેન દેહ પડી જાય તો માને, આમ રહેશું તો અમારે અવલંબન કરીને અમારે જે સંતો ભક્તોને સુખ આપવું છે એવું સુખ આપી શકશું નહીં. એ સુખ આપવાની બીક લાગવા માંડી કે અમે તો અનંત આત્માને સુખ આપવા માટે આવ્યા છીએ અને રખેન સુખ નહીં આપી શકીએ તો. બાકી મહારાજે જ્યારે ભુજમાં પત્ર લખ્યો ત્યારે રામાનંદ સ્વામી પર સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે અમને આ દેહમાં પ્રીતિ નથી અને અમે તો કેવળ તમારા દર્શનને અર્થે જ ટક્યા છીએ, તમારા દર્શન થયા પછી આ દેહ પાડી નાખવો છે. પણ અહીંયા મહારાજ એમ કે બીક રાખવા માંડી સત્સંગનું રૂડું થાય એટલા માટે. મતલબ મહારાજ કે અમારા એકાંતિક સંત કે એકાંતિક ભક્ત જે છે એને આવી જ રુચિ હોય છે. આ લોકમાં રંચ માત્ર પ્રીતિ હોતી નથી, કોઈ જગ્યાની આશક્તિ હોતી નથી, એને તો અમારા સ્વરૂપમાં મસ્ત થવું એમ જ મન હોય છે. તેમ છતાંય કોઈક આવે અને બોલાવે છે, પ્રેમથી બોલાવે, એને હાવભાવ આપવું વગેરે વગેરે જે કરે છે એ સત્સંગની બીક રાખીને. માને કે આવો રૂડો સત્સંગ છે ને આવા સર્વોપરી ભગવાન મળ્યા તો આપણે જરાક બાહ્ય દ્રષ્ટિ વર્તીએ તો જેને કારણે બિચારા કોઈ જીવને આ ભગવાન ઓળખાય જાય તેનું કામ થઈ જાય. એટલે માટે મહારાજ કે અમારા એકાંતિક સંત કે અમારા એકાંતિક ભક્ત એમ વર્તે છે. બાકી એને અંતરની ખુમારી તો આવી જ હોય છે, દુનિયામાં ક્યાંય લેશ માત્ર એને પ્રીત હોતી નથી. પણ અંતરમાં અખંડ વિચાર એવો રહે છે જેમ મનુષ્યને મુવાટાણે પથ્થર ઉપર સુવાર્યો હોય ત્યારે તે મનુષ્યમાંથી સૌને પોતાના સ્વાર્થની વાસના ટળી જાય છે. જેમ મુવાટણ પથ્થર ઉપર સુવાર્યો ને બધાને વાસના ટળી ગયો હોય અંતે મરનારને પણ સંસાર થકી મન ઉદાસ થઈ જાય છે, તેમનું તો અમારે પોતાની કોરનું અને બીજાની કોરનું અંત અવસ્થા જેવું સદા વર્તે છે. મહારાજ કે એમ જ અમારે અમારી કોરનું વર્તે છે. કેવું વર્તે છે? જેણે મુવાટણે પથ્થર ઉપર સુવાડ્યો અને કોઈ વાસના ન રહે કે હવે આમ કરું કામ કરું, મહારાજ કે અમને એમ કોઈ જ પ્રકારનું કાંઈ નથી. અમારી કુરનું એમ વર્તે છે અને હામીની કુરનું મહારાજ કે એમ જ વર્તે છે. હામીની કુરનું કેમ વર્તે છે? તો કોઈ અમને માન આપે, સાન આપે, કોઈ પદાર્થ લાવે, કોઈ અમને ભેટ અર્પણ કરે તો એમાં અમને જરાય લેશ માત્ર પ્રીત છે નહીં. અને એમ હોવા છતાંય મહારાજ લીલા કેવી કરે? મહારાજ એકવાર કાર્યાણી બિરાજતા હતા, પીપલાણેથી નરસિંહ મહેતા આવ્યા. મહારાજની પાસે આવીને મહારાજને કે મહારાજ મારે રસોઈ આપવી છે, જલેબીન મોતિયા કરાવવા છે. ત્યારે મહારાજ કે અત્યારે ગઢપુરમાં મંદિરનું કામ ચાલે છે, રૂપિયા ખલાસ થઈ ગયા છે અને કડિયાના પગાર ચડી ગયા છે, તો રસોઈ આપવાનું પડતું મૂકો અને તમે આ કડિયાના પગાર ચડી ગયા છે ને તે 300 રૂપિયા છે ને અમને આપી દો. કેવી લીલા કરે નરસિંહ મહેતા કે મહારાજ હું છે ને કડિયાનો પગાર ચૂકવવા નથી આવ્યો, હું તો સંતો રસોઈ આપવા આવ્યો છું. મહારાજ કે તો મારે છે ને તાર રૂપિયા નહીં જોતા ને તારી રસોઈ નહીં જા વ્યાતો થા. નરસિંહ મહેતા વ્યથાય થયા. મુક્તાનંદ સ્વામી સામે મળ્યા. મુક્તાનંદ સ્વામી કે મહેતાજી તરત કેમ હાલતા થયા, આજે હમણાં આવ્યા ને? તો કે હાલતો ન થાય, અહીં સંતો રસોઈ આપવા આવ્યો હતો, મારે રસોઈ આપવા આવ્યો હતો. મહારાજ કે લે રૂપિયા મને આપી દે કે કડિયાનો પગાર ચૂકવવાશ. તું કે કડિયાનો પગાર ચૂકવવા આવ્યો હતો? ત્યારે મુક્તાનંદ સ્વામી સમજાવ્યું કે તમે રસોઈ શું કામ આપી હતી? તો કે રસોઈ આપી જ નહીં કે મહારાજ રાજી થાય, સંતો રાજી થાય એટલે આપી જ કે. સ્વામી કહે ભલા માણા, તમારે મહારાજને રાજી જ કરવા હતા, તે કડિયાના પગાર ચૂકવે રાજી થાય, કડિયાના પગાર ચૂકવો, રસોઈ આપી રાજી થાય, રસોઈ આપી મહારાજ, કડિયાના પગાર ચૂકવે રાજી થાય, તમને વાંધો હું છું? માટે તમે એક કામ કરો, મહારાજને રૂપિયા આપો અને મહારાજ રાજી થાય એમ કરો. અને પછી નરસિંહ મહેતા પાછા આવ્યા અને મહારાજ આગળ 300 રૂપિયા મૂકે. લ્યો મહારાજ. મહારાજ કે આમાંથી મેં કડિયાના પગાર ચૂકવશું, રસોઈ નહીં બનાવીએ. મહારાજને કે મહારાજ તમારે છે ને કડિયાના પગાર ચૂકવો, પગાર ચૂકવજો, રસોઈ આપ્યું તો રસોઈ આપજો, અને કુવામાં નાખો ને તો કુવામાં નાખીજો, કે મેં તમને આપ્યા. મહારાજ બહુ રાજી થયા. અને રાજી થઈને મહારાજ કહે સંતો મોતિયા જલેબી બનાવો. કે આટલી જ વાત છે, જીવ પોતાનું ધાર્યું મૂકી દે તો એનું જ ધાર્યું થાય. મહારાજ કે કડિયાના પગાર તો બીજા કોઈ પાસે લઈને શું કહું છું કે અત્યારે જલેબી બનાવો કે મોતૈયા બનાવો. અને મોતૈયા જલેબી બનાવીને મહારાજે બધા સંતોને પીરસ્યા. મહારાજના સમયમાં કડિયાને પગાર ચૂકવવાના ખૂટી જતા તો પછી ભગવાન હતા ત્યાં? આમ ચપટી વગાડે ને તો મંદિરો પાતાળમાંથી ઊભા કરે. ગઢપુરના મંદિરનો ઇતિહાસ એવો છે. મહારાજે કીધું લાડુબાઈ જીવુબાઈ જ્યારે વિનંતી કરી મહારાજ ગઢપુરમાં મંદિર બંધાવો, મહારાજ કહે આંખી વીંચી જાઓ, બધા આંખી વીંચે. મારે ચપટી વગાડીને તે સોનાનું મંદિર બહાર આવ્યું. મહારાજ કે આંખી ખોલો, અત્યારે જે મંદિર છે ને આ બે ખૂબ સોનાનું મંદિર. મહારાજ કે મહારાજ બહુ સારું કર્યું, રહેવા દો રહેવા દો, બહુ સારું થયું. મહારાજ કે રહેવા દેવા હતું નથી, આ મેપ દોરી લો કે આ પાછું પૂરું કરી નાખો. મહારાજને કે પણ મહારાજ આવું સરસ મંદિર, મહારાજ કે આવું મંદિર રાખશે ને તો ભજન કોઈ નહીં કરે, આ ખોતરી ખોરી ખોતરીને ઘેર લઈ જાય, મહેનત કરશે, એને ઈટો કાઢી લે. મહારાજ પછી મંદિર અદ્રશ્ય કરી દીધું અને મંદિર બને સોના મંદિર જેને ઊભું કર્યું એને એ વ્યક્તિ મંદિર બનાવે ત્યારે કડિયાનો પગાર ચડી જાય અને પગારના રૂપિયા ન મળે. એ લીલા હોકામ કરી ખબર. મારને ખબર હતી કે પાછળથી હજારો મંદિર મારે બનાવવાના છે. અને મહારાજે સંતોને કીધું કે આવું મંદિર ન રખાય, એક તો લોકો સુખ ન લેવા દે, ઉપરાંત આ મંદિર ઊભું થઈ ગયું આમાં લાભ કોને મળ્યો? તે આ મંદિરમાં જેટલા જેટલા લાભ લેશે તમામનું મારે કલ્યાણ કરવું છે. આ મંદિરના પાયે મેં પથ્થર શેરનો નાખશે એને પણ મારે અક્ષરધામમાં તેડી જ આવો છે. અને ઘટના ઘટે એક મુસલમાનને ઓલા ડોલકા કેડર મારવાટો પથ્થરનો ઘા કર્યો અને લઈને પીડ્યો પાયામાં. અંત સમય આવ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ તેડવા આવ્યા. મહારાજને કે પણ સ્વામિનારાયણ તમે મને તેડવા, મેં તમારું ભજન કર્યું નથી. મહારાજ કે અમારા પાયામાં નાખ્યો હતો ને શેરનો પથ્થર, અરે પણ એ તો કાકીડો મારતો હતો. મહારાજ કે તે જે માર્યો તે પણ પડ્યો પાણો પથ્થર ઓલા પાયામાં, એટલે એમ તને તેડવા આવ્યા છીએ. કહો મહારાજ કે આ મંદિરની અંદર જેની કાંઈ સેવા આવે એને અમારે અક્ષર ધામમાં તેડી જવાશે, એક કારણ. બીજું કારણ મહારાજ કે અમારે હજારો મંદિરો બનાવવા છે અને મંદિર બનતા હોય ને ત્યાં રૂપિયા પડ્યા રહીને બને એ વાત ભૂલી જાય, એ તાણ ને તાણે જ હાલે રાખતી હોય. મહારાજના મનમાંથી અત્યારે તો હું તાણ નહીં રાખું અને બરાબર રૂપિયા પડ્યા રહીને મંદિર બનાવીશ ને તો પાછળથી મારા સંતો કોઈ મંદિર બનાવશે નહીં. અને કે આટલી બધી તાણ ને આ બધી ઉપાધિ કોણ કરે? ઓલા કે મારો પગાર આપો, ઓલે કે મારા પથ્થરના આપો, ઓલે કે મારા રૂપિયા આપો, સંતો કે ભજન કરવા આવે એની ઉપાધિ કોણ કરે? એમ કંઈ કોઈ મંદિર બંધાવશે નહીં. પણ આવી હું લીલા જો કરું તો જેને અવલંબને કરી અને રૂપિયા ખૂટી જાય ને કદાચ તાણે વર્તી હતી છે ને તો એમ કે મારા જ વખતે એમ હતું માટે ખૂટી જાય, વાંધો નહીં એમ જ હાલતું હોય એમ માનીને હિંમત રાખીને આગળ વધારે રાખશે. એટલે મહારાજે એવી અદ્ભુત લીલાઓ કરી. મંદિરમાં મહારાજ બહુ કસોટીઓ લીધી. મૂળીને મંદિર જ્યારે બંધાતું હતું અને બરાબર રૂપિયા ખલાસ થઈ ગયા, પ્રસિદ્ધ કથા છે, રૂપિયા ખલાસ થઈ ગયા અને ધાંગધ્રાની અંદરથી પથ્થર લાવવાની ચકાત બહુ વધી ગઈ, એથી પથ્થર આવે નહીં, રૂપિયા નબળે વધારે. મંદિર કેટલું કરાવ ખબર? બ્રહ્માનંદ સ્વામી રોઈ પડે, કરાવી દે, રોવડાવી દે ક્યારેક. કારણ કે ચારે બાજુ લાવો લાવો બધા કરતા હોય, રૂપિયા હોય નહીં અને આદ્રો એ પૂરું કર્યા વિના છૂટક્યો ન હોય. સ્વામી રોયા. સ્વામી જ્યારે રોયા ને ત્યારે મહારાજે રાતે દર્શન આપ્યા. મહારાજ દર્શન આપ્યા અને બ્રહ્માનંદ સ્વામી કે સ્વામી રડો છું કા મહારાજને કે મહારાજ ને જૂનાગઢનું મંદિર બંધાય ને વડતાલનું બંધાય, હવે મારી હિંમત નથી, આ ચિંતા મારથી સહન તાતી ને રૂપિયા છે ને પથ્થર છે ધાંગધરથી લાવવા, મહારાજ હવે દયા કરો ને બીજા કોકને હપી દો. મહારાજ કે સ્વામી રડો નહીં, તમારી પાસે જ પૂરું કરાવવું છે, હાલો હું તમને પથ્થર દેખાડું. એમ કહીને મહારાજ બ્રહ્માનંદ સ્વામી લઈ ગયા ગામની બારી એક ટેકરી, ન્યા મારે લઈ દિવ્ય સ્વરૂપે આવેલા. ટેકરી બતાવીને મહારાજ કે અહીં ખાણ કરો, અહીંથી પથ્થર નીકળશે ને મંદિર પૂરું થાય. ખાણ કરીને તો પથ્થર નીકળ્યા અને મંદિર પૂરું થયા ત્યાં સુધી રહ્યા, મંદિર પૂરું થયું અને પથ્થર થયા પૂરા. સંતો ઘણી ફેરી કે એમ દાણે હાલતી હોય ને કે સ્વામી આટલી બધી ઉપાધિ, મેં કીધું હજી ક્યાં ઉપાધિ, કાંઈ રોવડાવે ને ત્યાં સુધી ઉપાધિ ઓછી કહેવાય. મંદિર રોવડાવે, બ્રહ્માનંદ સ્વામી રોવડાવ્યા છે, આપણને ક્યાં રોવડાવે છે કહો. મહારાજ એટલા માટે અદભુત લીલાઓ કરે, પાછળથી પરંપરા કાયમ ચાલુ રહે. ભક્તો ઘણી ફેરી હરિભક્તોને મોઢામાંથી શબ્દો આવી નીકળે, સાધુનું કામ શું છે, નકરું આ કરવું છે ને પેલું કરવું તે કરવું, ત્યારે બીજું દુઃખ ન થાય પણ મનમાં એટલું તો થાય કે ભગવાન શ્રીહરિની આજ્ઞા છે તમારી સેવા કરવી અને સાધુને આજ્ઞા તમારે આ કરાવવું. ભક્તો ન અપાય તો કાંઈ નહીં પણ એવો શબ્દ કદી ન બોલવો. આપણે મનમાં એમ થાય સાધુને કાંઈ ઉપાધિ નહીં, પણ એ મંદિરો જે બંધાવતા હોય ઉપાસના માર્ગ જળવાઈ રહે, હજારો ભક્તો એમાં ભજન કરી મારને પામે એવા શુભ આશયથી બંધાવતા હોય છે. અને એની કોઈને આપણે અટકળ માંડીએ કે આને આમ કરવું છે એટલે બંધાવે, તેમ કરવું એટલે બંધાવે, એમાં સાધુને કાંઈ ન થાય પણ શ્રીજી મહારાજ તો જરૂર રાજી થાય. એ મંદિરોને માટે ઉપાસના જળવાઈ રહે એટલા માટે પોતાનો ભજનનો ત્યાગ કરી, એના ભજનનો ત્યાગ કરી અને પ્રવૃત્તિ માર્ગની અંદર જોડાણા હોય છે. બાકી ભગવાનના ખરેખરા સાધુનો અંતરનો અભિપ્રાય તમને કહું, એને આંખ ખોલવાનો સંકલ્પ જ ન થાય, અખંડ આંખ વેચીને ભગવાન સંભાળવા આવો સંકલ્પ હોય છે, પણ તેમ છતાંય મુમુક્ષે બિચારા ભગવાન ભજે એવા હેતુસર પોતે બાહ્ય દ્રષ્ટિ કરી અને આ કાર્યો કરતા હોય છે. માટે કોઈ દિવસ ભગવાનના સાધન વિશે અયોગ્ય ઘાટ કરવો નહીં, અને જે કરે એના પર ભગવાન સ્વામિનારાયણ બહુ જ નારાજ થાય છે, અને મંદિર બંધાય એમાં ભગવાન સ્વામિનારાયણનો બહુ રાજીપો છે. ગોપાળાનંદ સ્વામીની સિદ્ધાનંદ સ્વામીનો પ્રસંગ બોલે, ભક્તો હું સરદારમાં મંદિર બંધાવું છું, અમે સરદારમાં મંદિર બંધાવ્યું છે એટલે મહિમા કહું છું એમ નહીં, કોઈ પણ સંતો મંદિરના કાર્ય માટે આવ્યા હોય તમારી શક્તિ હોય તો સેવા કરવી, ન થાય તો ન કરવી, પરંતુ બીજો શબ્દ તો ન બોલવો, એમાં શ્રીજી મહારાજ નારાજ થાય. કારણ કે મહારાજ મંદિર બંધાવવામાં બહુ રાજી છે. સિદ્ધાનંદ સ્વામી અખંડ મહારાજની મૂર્તિ ધારતા એક દાડો સિદ્ધાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી અત્યારે શ્રીજી મહારાજ શેમાં બહુ રાજી છે, મહારાજ ધમવૈયા ગયા હતા કે હવે મહારાજ શેમાં બહુ રાજી છે, ત્યારે ગોપાળાનંદ સ્વામી કીધું સ્વામી અત્યારે કોઈ મંદિર બંધાવે એના ઉપર મહારાજ બહુ જ રાજી હોય. અને આમ જ્યારે ગોપાળાનંદ સ્વામી કીધું ત્યારે સિદ્ધાનંદ સ્વામી મંદિર બાંધવા માટે ઉપડ્યા અને કાર્યાને મંદિર બાંધ્યું, અને સ્વામી પોતે મંદિર બંધાવે, મંદિર બંધાવે પાયા ખોદે, હરિભક્તો ખોદે, બપોરનો સમય થાય હરિભક્તોને કે તમે જાઓ ઠાકોર જમાડતા હો, હરિભક્તો ઠાકોર જમાડવા જાય અને સ્વામી પોતે પાયા ખોદે. એમાં એક દાડો પરસેવ રેપઝેપ થઈ ગયેલા, પરસેવ રેપઝેપ થઈ ગયેલા અને પેલી માટી ઉડેલી શરીર લાગેલી, મહારાજ દર્શન આપ્યા અને મહારાજ ભેટી પડ્યા સિદ્ધાનંદ સ્વામીને. મહારાજને સિદ્ધાનંદ સ્વામી કે મહારાજ રાખો રાખો મારું શરીર આખું કાદવવાળું છે, મહારાજ કે સ્વામી આ કાદવ નથી સ્વામી આ ચંદન છે, એમ શ્રીજી મહારાજ બોલ્યા. ભક્તજનો ક્યારેક ક્યારેક આપણા હૃદયમાં એમ થાય આજે સંતો દાખલો કરતા હોય છે, સરદારમાં અમારા ધર્મવલ્લભ સ્વામી મંદિરનું કાર્ય સંભાળે, તમે ક્યારેક આવશો ઇન્ડિયા ત્યારે ખ્યાલ આવશે. આમ ભેટવાળી હોય એ ભેટ ખોલે ને તો એટલો ખાલી સફેદ છેવડો દેખાય, બાકી શરીર મંદિરની સેવા કરી કંઈ કાળું મેષ કરી નાખ્યું. એક ભગવાન સ્વામીને રાજી કરવા માટે, ભગવાન શ્રીહરિને રાજી કરવા માટે બીજું કોઈ હેતુ ન હોય. જાતે હવારે જાગે નેથી રાતે 10 વાગ્યા સુધી પથ્થર ઊંચકવા, આ ઊંચકવા, તે ઊંચકવા, સતત દાખલો હોય. એટલી જ્યારે ભગવાન સ્વામીને રાજી કરવા માટે સાધુ મહેનત કરતા હોય અને આપણે એમ કહીએ કે એને ધંધો શું છે, તો મહારાજ બહુ જ નારાજ થાય. માટે સેવા થાય, ભાવ થાય, ઈચ્છા થાય તો કરાય, કરવી, ન થાય તો ન કરવી, પરંતુ એવો ભાવ તો કરવો જ નહીં. ત્રણ પ્રકારે સેવા થાય છે, મન, કર્મ અને વચનથી. ક્યારેક પોતાની શક્તિ ન હોય, પોતાની હેસિયત ન હોય સેવા કરી શકે, તો પોતે સારા શબ્દ બોલે, સંતો કાર્ય કરે, સારું કરે છે અને બીજાને કે તારથી સેવા થાય કરજે, એ મનથી સેવા કરી કહેવાય. મન અને કર્મ કરીને. કર્મ એટલે પોતાની શક્તિ ન હોય, કેવી શક્તિ? હાથ વડે સેવા કરી શકે, ધનથી સેવા કરી શકે એવી શક્તિ ન હોય, પણ શરીર મજબૂત હોય તો પોતે પોતાના હાથથી સેવા કરે. અને ત્રીજું વચનથી બીજાને પ્રેરણા કરે, અને પોતાની શક્તિ હોય તો પોતે પણ સેવા કરે. એવી રીતે જ્યારે સેવા કરે ત્યારે શ્રીજી મહારાજ રાજી થાય છે. કોઈ પણ સંતો, અમારું એકલા નથી કહેતો, કોઈ પણ સંતો આવે એમાં મંદિરનું કાર્ય લઈને આવે ત્યારે ભક્તો જરૂર રાજી થજો. શક્તિ હોય તો સેવા કરવી, એમાંય શ્રીજી મહારાજ રાજી છે, નહીતર હૃદયથી રાજી તો જરૂર ને જરૂર રહેવું. કારણ કે ભગવાનના એકાંતિક સાધુનો હૃદયનો અભિપ્રાય સમજવો બહુ કઠણ છે. અહીંયા મહારાજ પોતાનું મિસ લઈ લઈને એક એક વાત કેટલી અદ્ભુત બતાવી રહ્યા છે. જો મહારાજ કે ભગવાનના એકાંતિક સાધુ હોય એને તો કેવી સ્થિતિ હોય, જગતમાંથી કેટલો બધો ઉદાસ હોય, કેટલો બધો ઉદાસ હોય. તો કે મરવા ટાણે માણસ જેમ સૂતો હોય અને એને લેશ માત્ર કોઈ જગ્યાએ આસક્તિ ન રહે હું આમ કરું તેમ કરું, એવો મહારાજ કે નિસ્પૃહી પુરુષ હોવા છતાંય ભગવાનને રાજી કરવા માટે બધું જ કરે. મહારાજ કહે અમારે એકાંતિક સંત, મહારાજ એની સ્થિતિ બતાવી રહ્યા, એને આમ વર્તે લો. અને જેટલું માયિક પદાર્થ માત્ર છે તે સર્વે નાશવંત ને તુચ્છ સરખું જણાયા કરે છે, પણ એમ વ્યક્તિ નથી જણાતી જે આ સારું પદાર્થ છે ને આ ભૂંડું પદાર્થ છે. મહારાજ કે લેશ માત્ર વ્યક્તિ નથી, જેટલા માયિક પદાર્થ માત્ર છે તે તો સર્વે એક સરખા જણાય છે, જેમ કાખના મુવાળા છે તેમાં સારો કયો નરસો કયો, તે તો સારો નરસો સૌ એક પાડમાં છે, તે માયિક પદાર્થ પણ સર્વે સરખા છે. અને કાંઈક સારું નરસું જે કહીએ છીએ તે તો ભગવાનના ભક્તને સારું લગાડવાના અર્થે કહીએ છીએ. લો મહારાજની સ્થિતિ નથી આ, મહારાજ એકાંતિક સંતની સ્થિતિ મહારાજ બતાવે, એકાંતિક ભક્તની સ્થિતિ બતાવે કે કોઈ પદાર્થને વખાણે, કોઈને કુવખાણે, કોઈને પ્રેમથી બોલાવે, કોઈકને વઢે, જે કાંઈ કરે છે એ બીજાના હિતને અર્થે કરે છે, ભગવાનના ભક્તને હેત થાય, પ્રીત બંધાય, જેથી વચન મનાય અને ભગવાનને ભજી અને પરમાત્મા સુધી પહોંચે એટલા માટે દાખલો કરે છે. બાકી અને આ સારું પદાર્થ, આ નબળું પદાર્થ એવો ભાવ નથી. આ સારું ઘર છે, આ સારું ઘોડું છે, આ સારા પુષ્પ છે તે ભક્તને સારું લાગે તે સારું કહીએ છીએ, અને અમારી સર્વે ક્રિયા છે તે ભગવાનના ભક્તને અર્થે છે, પણ પોતાના સુખને અર્થે એકી ક્રિયા નથી. અને ભગવાનના જે એકાંતિક ભક્ત હોય તેનું જે મન તે ભગવાનના સ્વરૂપનું ચિંતન કરે. લાયવર મહારાજ કે ભગવાનના એકાંતિક સંત કે ભક્તની આવી સ્થિતિ હોય કે એનું મન તો અખંડ પરમાત્માનું જ ચિંતન કરતા રહે. માટે અહીંયા એક વાત ધારી લેજો, આ વાત મહારાજ પોતાના એકાંતિક સંતની જ કરી રહ્યા છે એમ સમજીને જ વચનામૃત સાંભળજો તો બરાબર સમજાશે. અને વાણી તે ભગવાનના યશને જ ગાય, અને હાથ તે ભગવાન કે ભગવાનના ભક્તની સેવા પરિચર્યાને જ કરે, અને કાન તે અખંડ ભગવાનના યશને જ સાંભળે, એમ ભગવાનની ભક્તિ જાણીને જે જે ક્રિયા કરીએ છીએ તે થાય છે. પણ એ ભગવાનની ભક્તિ વિના તો અમે સર્વે પદાર્થમાંથી ઉદાસી છીએ. મહારાજ કે બધા પદાર્થમાંથી અમે ઉદાસી છીએ, માને અમારા એકાંતિક સંત પણ જગતના તમામ પદાર્થમાંથી ઉદાસ હોય. જેમ કોઈક મોટો રાજા હોય ને તેને એક જ દીકરો હોય, અને તે રાજા 60-70 વર્ષનો થાય ને પછી તેનો દીકરો મરી જાય, ત્યારે તે રાજાનું મન સર્વે પદાર્થમાંથી ઉદાસ થઈ જાય, તેમ અમારે પણ ખાતા પીતા, ઘોડે ચડતા, રાજી કુરાજીપણામાં સર્વે કાળે મન ઉદાસી જ રહે છે. બધી ક્રિયા મહારાજ કે મારું મન ઉદાસ રહે છે, અમારા સંતો ભક્તો એકાંતિક એનું પણ મન ઉદાસ રહે છે. અને અંતરમાં એમ વિચાર રહે છે જે આપણે તો દેહ થકી પૃથક આત્મા છીએ, તે મહારાજને વિચાર સમજવાનો કે હું તો આત્મા છું. મહારાજ કે મારા સંત આમ સમજે છે, પણ દેહ જેવા નથી. અને વળી અંતરમાં એમ વિચાર રહ્યા કરે છે જે આત્માને વિશે રખે રજોગુણ તમોગુણ આદિ કોઈક માયાનો ભાગ ભળી જાય નહીં. જે વાત મહારાજે અંત્યના 9 બતાવી કે અમારે એકાંતિક સંત છે, સતત જાણપણા રૂપી દરવાજે ઉભા રહે છે, રખે ને કામ કરો લોભાદિક અંદર પ્રવેશ ન કરી જાય. એમ મહારાજ કે અમારા એકાંતિક સંત છે એ સતત અનુસંધાન રાખે છે, રજોગુણ તમોગુણ આદિ કોઈક માયાનો ભાગ ભળી જાય નહીં. ભગવાનની અંદર ભળીએ કે ન જ ભળે? ભક્તો હું તમને કહેતો નથી કે વચનામૃત સ્વયં વાંચવાથી સમજાય એમ નથી, જ્યારે સમજીએ ત્યારે સમજાય એમ છે. કેટલું સરસ વચનામૃત છે, અને ક્યારેક નો સમજણ. આ પરોક્ષના હાથમાં આપવું, લો પરોક્ષનો કોઈ ભગત એને વંચાવો વચનો. અને પછી એમ કહેવું આમાં તે શું ગલિતાર્થ કાઢ્યો, તો શું કહે, શું કહે? નાથા બાપા સ્વામિનારાયણ ખરેખરા મહાપુરુષ છે એમ કંઈક બીજું કહે, હે એમ જ કહે. એટલે વચનામૃત એ ગુરુમુખી ગ્રંથ છે, પોતાને સ્વયં જાતે સમજાય એવો નથી. મહારાજ કે અમે સતત તપાસે રાખીએ છીએ, જેમ 16.5 ઓલું કંચનો હોય ને તેને સોનેની પેઢીએ લઈ જાય અને જો ધણીની લગાર એક નજર ચૂકે તો સોની સોનું કાઢી લઈને તેમાં રૂપું ભેળવી દે, જરાક નજર ચૂકે એટલે સોની તરત 16 સોનામાં રૂપું ભેળવી દે. એ દ્રષ્ટાંત આપીને હવે મારા સિદ્ધાંત સમજાય, તેમ આ હૃદયરૂપી તો સોનીની પેઢી છે અને તેમાં માયારૂપી સોની છે. પેઢી કઈ છે? હૃદય એ પેઢી છે અને તેમાં માયારૂપી સોની બેઠો છે. તે પોતે બેઠો તકો સંકલ્પ રૂપી જે હથોડો તેના અખંડ ટચકા મારતો રહે છે, સતત ટચકા ક્યાં મારે, સંકલ્પ વિકલ્પ રૂપી. અને જેમ સોનીના છોકરા સ્ત્રી હોય તે પારસી કરીને તેને હાથ આવે તો કાંઈક સોનું ચોરી જાય, પારસી કરીને એટલે હના કરીને, એ લોકો બહુ હોશિયાર હોય. કેવા હોશિયાર હોય ખબર, હવે બધું નથી, પહેલાં બધું હતું. સોની છે ને પોતાના જૂતા લઈને પડખે બેહે અને એની અંદર સોનો થોડો કણ ટુકડો અંદર નાખી દે, ઓલો સામે જ બેઠો હોય અને ઘડતો હોય પણ આમ આમ કરતો કરતો ગમે એમ કરીને અંદર નાખી દે. છોકરો આવે ને છોકરો આવીને કે પપ્પા 50 પૈસા આપો, પપ્પા રૂપિયો આપો, તો કે રૂપિયાવાળો થતો મફત આવે છે રૂપિયો નહીં આપો, અને તો આમ કહી તેમ કહી ઓલો ઝઘડો કરે ને તો સોની હોય ને એ કે રૂપિયો બુપિયો નહીં મળે, વ્યાતો થાય, ઓલે કે નહીં જવાનો, તે ફર ફરતો કરે બૂટનો ઘા, અંદર શું હોય, સોનાનો ટુકડો. તે છોકરો બૂટ લઈને વિયો જાય, નથી આપવાનો હવે હું લઈ જવાનો, તો જા લઈ જા, જા લઈ જા, ઓલો બૂટ લઈને વિયો જાય અને ભેગું વહી જાય સોનો, આને પારસી કરીને લઈ જાય કહેવાય. મહારાજ કે જેમ સોનીના છોકરા અને સ્ત્રી એ પારસી કરીને ઉપાડી જાય છે, તેમ ઇન્દ્રિય અંતકરણ એ સર્વે માયારૂપી જે સોની તેના છોકરા સ્ત્રી છે, તે કંચનરૂપ જે ચૈત્યને તેની વિશે 3 ગુણ તથા 5 વિષયમાં આશક્તિ તથા દેહિમાન તથા કામ ક્રોધ લોભાદિ કે રૂપ જે રૂપું તેને ભેળવીને જ્ઞાન વૈરાગ્યદિક જે ગુણરૂપ જે સોનું તેને કાઢી લે છે. પારસી કરીને કામ ક્રોધ લોભાદિક રૂપી રૂપું ભેળવી દે અને સમ દમ ક્ષમા શાંતિ આદિ સોનુંને કાઢી લે છે. અને જે સોનામાંથી સોનું કાઢીને રૂપી ભેળવે તો તે સોનું 12 વલ્લું થઈ જાય છે, પછી એની કિંમત ઘટી જાય છે. અને પછી તે સોનાને તાવી તાવીને પાછું 16 વલ્લું કરે તો થાય, પછી પાછું એને અગ્નિ આપે ને બહુ તાવે ત્યારે થાય. તેમ આ જીવને વિશે રસ્તમ આદિ જે રૂપું ભળ્યું છે તેને ગાળીને કાઢી નાખવું ને પછી કંચનરૂપજી એક આત્મા તે જ રહે. મહારાજ અહીં શું બતાવ્યું ખબર, સિદ્ધાંત મહારાજ કે એવી રીતે આ જીવની અંદર આત્માનું મહાન સુખ છે, પણ તમોગુણ રજોગુણ રૂપી રૂપો અંદર ભળી ગયું છે, તે સત્સંગ કરી કરીને રજોગુણ તમોગુણના જે ઘાટ છે એને ટાળી નાખવા, એ ટળી ગયા એટલે ફરીવાર આત્મરૂપે વર્તાવા માંડે, એટલે જેમ છે એમ સોનું હતું એવું ને એવું થઈ ગયું છે. તો આત્મા સુખરૂપ જ, આત્માની અંદર એકેય માયાનું કશું ભળેલું નથી, પરંતુ દેહ જ્યારે ધારણ કરે ત્યારે દેહના અવલંબને કરી રજોગુણ તમોગુણ સત્વગુણ આદિ ભળ્યા છે, પણ પછી મહારાજ કે સત્સંગ કરી કરીને બધું જ ખોટું છે એમ જ્યારે માનવા માંડે ત્યારે બધાને વેગ ટળી જઈને આત્મસત્તા રૂપે વર્તવા માંડે, એટલે ફરીવાર હતું એવું ને એવું સોનું થઈ ગયું. પણ બીજો માયિક ભેગ કાંઈ રહે નહીં એવી રીતના વિચારમાં અમે રાત દિવસ મીંડ્યા છીએ. એ અમે અમારું અંગ છે તે કહ્યું મહારાજ કે અમે અમારું અંગ કહ્યું માને અમારે એકાંતિક સંતનું મહારાજ કે આવું અંગ છે, એકાંતિક ભક્તનો અંગ છે. હવે એવી રીતે જેને જે અંગ હોય તે કહો. પછી સંત મંડળે એમ કહ્યું છે, હે મહારાજ તમારી વિશે તો માયિક ગુણનો ભેગ હોય જ નહીં, મહારાજ તમારી વિશે આ દોષ હોય જ નહીં, તમે તો કેવલ્ય મૂર્તિ છો, પણ એ જે સર્વે તમે વાત કરી તે તો અમારા અંગની છે અને તમે કહ્યો જે વિચાર તે અમારે સરેન રાખ્યો જોઈએ. પછી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાના ઉતારણ વિશે પધાર્યા. ઇતિ વચનમૃતમ 55મું થયું, હવે વાંચીએ 56મું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. પૂરું કરી દેવું છો મધ્ય પ્રકરણ, અહીંયા પૂરું થઈ જશે પછી લઈ લેવું છે ક્યાં, ઓલ્ડહમમાં ને વચનામૃતની પારણ છે ને, અને પછી કાર્ડિફમાં, એટલે આ મધ્ય પ્રકરણથી પાછળનું આખું વચનબદ્ધ પૂરું થઈ જાય, આગળનું બાકી રહે. એ મારી ઈચ્છા છે, ફરી વાર આવજો ત્યારે થાય. સંવત 1881 ના અષાઢ સુધી પંચમીને દિવસ, આમાં 1880 લખી છે એટલે મને ડાઉટ ગયો, એટલે બીજું વચનમાં જોયું કે આમે કેમ 80 લખી છે, કારણ કે આગળ પાછળ જોઈ તો ખબર પડી જાય ને. અનુસંધાન હતું મને કે 81માં 80માં તો મધ્ય પ્રકરણ ન હોય, આમાં 80 લખ્યું છે. સંવત 1881 ના અષાઢ સુધી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર ગાદિત્ય બિછાયું બિરાજમાન હતા અને સરસ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને સાધુ દુકડ સરોદા લઈને કીર્તન બોલતા હતા. તે કીર્તન ભક્તિ થઈ રહ્યા પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા, જે આ કીર્તન સાંભળ્યામાંથી તો અમારો આત્મા વિચારમાં જતો રહ્યો. પછી તેમાં એમ જણાયું છે, ભગવાનને વિશે જે અતિશય પ્રીતિ એ ઘણી મોટી વાત છે. પછી તો ગોપાળાનંદ સ્વામી આદિક જે ભગવાનને વિશે પ્રીતિવાળા હરિભક્ત તે સર્વે સાંભળી આવ્યા અને એ સર્વેના અંતઃકરણ ને એ સર્વેના જીવ ને એમની જે ભગવાનને વિશે પ્રીતિ તે સર્વે જોયામાં આવ્યા. પછી અમે અમારા આત્માને પણ તપાસી જોયો ત્યારે અમારે જેવી ભગવાનને વિશે પ્રીતિ જણાણી તેવી બીજાની પ્રીતિ જણાણી નહીં. શા માટે જે કંઈક ભૂંડા દેશકાળાદિકને જ્યારે યોગ થાય છે ત્યારે એ સર્વે મોટા છે તો પણ કંઈક એમની બુદ્ધિને વિશે ફેર પડી જાય છે ત્યારે એમ જણાય જે અંતે પાયો કાચો દેખાય છે. તે સારી પેઠે જો કોઈ ભૂંડા દેશકાળાદિકનો યોગ થાય તો ભગવાનમાં પ્રીતિ છે તેનું કાંઈ ઠેકાણું રહે નહીં. માટે સર્વેને જોતા અમને અમારી કોનું ઠીક ભાસે છે. જે ગમે તેવા ભૂંડા દેશકાળાદિકનો યોગ થાય પણ કોઈ રીતે અમારું અંતઃકરણ ફરે નહીં અને ભગવાન વિશે પ્રીતિ તો તેની સાચી છે જેને ભગવાન વિના બીજા કોઈ પદાર્થ વિશે પ્રીતિ ન થાય. અને સર્વે સદગ્રંથનું પણ એ જ રહસ્ય છે, જે ભગવાન છે એ જ પરમ સુખદાયક છે ને પરમ સાર વસ્તુ છે અને તે પ્રભુ વિના જે જે બીજા પદાર્થ છે તે અતિશય તુચ્છ છે ને અતિ અસાર છે. અને જેને ભગવાન જેવી બીજા પદાર્થમાં પણ પ્રીતિ હોય તેનો તો ઘણો જ પાયો કાચો છે. જેમ કુસુમલ વસ્ત્ર હોય તે ઘણું સારું જણાતું હોય પણ જ્યારે તે ઉપર પાણી પડે ને પછી તેને તડકામાં સુકાવીએ ત્યારે સુધું નકારું થઈ જાય ને ધોળું વસ્ત્ર જેવું પણ ન રહે. તેમ જેને પંચ વિષયમાં પ્રીતિ હોય તેને જ્યારે કુસુમનો યોગ થાય ત્યારે કાંઈ ઠેકાણું રહે નહીં. માટે જે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનને રાજી કર્યા સારું પંચ વિષયનો અતિશય ત્યાગ કર્યો જોઈએ પણ ભગવાનને વિશે જે પ્રીતિ તેમાં વિઘ્ન કરે એવું કોઈ પદાર્થ વાલું રાખવું નહીં. મહારાજ પણ કસોટી લેવા મંડી પડ્યા છે ઉપરા ઉપર. આ 56મું આને બીજાને વંચાવ્યું હોય તો પરોક્ષવાળાને શું સમજે સ્વામિનારાયણને? એ ખરેખર આ ભગવાનમાં હેતવાળા ભગત છે, ખરેખરા હેતવાળા ભક્તો. સમજ્યો ઉપાસના, સમજ્યો જોજો, અટવાય ન જવાય, અટવાય ન જવાય. મહારાજ જેવા છેવા સમજ્યો. મેં તમને અનેક વાર જે શબ્દ કીધો છે ને જીવમાં બેહારી દેજો કે શાસ્ત્ર વાંચતા ઉપાસનાની બાબત હોય અથવા તો આજ્ઞાની બાબત હોય એમાં જે સર્વોત્કૃષ્ટ શબ્દ હોય બસ એને સ્વીકારવો તો કોઈ દાડો ઉપાસનામાં વિઘ્ન થાય નહીં, આજ્ઞામાં વિઘ્ન થાય નહીં, નતર જરૂર વિઘ્ન થાય. અને આ વચનામૃતમાં તો ભલભલો પાછો ગોથા ખાઈ જાય, કારણ કે હા મેં ગોપાળન સ્વામી મૂકી દીધા મહારાજે, સમજ્યા? ભલભલો ગોથું ખાઈ જાય. મહારાજ શું કહેજો? મહારાજ કે અમારો આત્મા વિચારમાં જતો રહ્યો. પછી તેમાં એમ જણાવ્યું છે, ભગવાન વિશે જે અતિશય પ્રીતિ એ ઘણી મોટી વાત છે. પછી તો ગોપાળાનંદ સ્વામી આદિક જે ભગવાન વિશે પ્રીતિવાળા હરિભક્ત તે સર્વે સામરે આવ્યા અને એ સર્વેના અંતઃકરણ ને એ સર્વેના જીવ ને એમની જે ભગવાનની વિશે પ્રીતિ તે સર્વે જોયામાં આવ્યા. પછી અમે અમારા આત્માને પણ તપાસ જોયો ત્યારે અમારે જેવી ભગવાનની વિશે પ્રીતિ જણાણી તે બીજાની પ્રીતિ જણાણે નહીં. શા માટે જે કંઈક ભૂંડો દેશકાળ જ્યારે દેશકાળનો જ્યારે યોગ થાય છે ત્યારે એ સર્વે મોટા છે તો પણ કાંઈક એમને બુદ્ધિને વિશે ફેર પડી જાય છે. પહેલી વાત તો આપણી બુદ્ધિ આ પાડે છે કે ગમે તેવો દેશકાળ થાય તો ગોપાળાનંદ સ્વામીને ફેર પડે, હે કોઈ કાળે ન પડે. મહારાજ કે ગોપાલ સ્વામી ફેર પડી જાય અને અમારી પ્રીતિ જે ભગવાનમાં છે એમાં ફેર ન પડે. અહીંયા ભક્તજનો બે પોઈન્ટ સમજ્યા જેવા છે. પહેલો પોઈન્ટ તો એ સમજવાનો છે, ગોપાળાનંદ સ્વામીનું જ્યારે જીવનચરિત્ર કોઈ વાંચતો હોય, સ્વામીના પ્રચા પ્રકરણ જ્યારે વાંચતો હોય, સ્વામીના ચરિત્ર ચિંતામણી, ત્યારે વાંચતા વાંચતા એમ થઈ જાય કે સ્વામી જ ભગવાન છે. સમજાય? કારણ કે સ્વામીને ઐશ્વર્ય પ્રતાપ એટલા અદભુત છે કે જીવને હાથ પડે જાય કે સ્વામી જ ભગવાન છે. સ્વામી થકી પર કાંઈ હોય જ નહીં, આવી હા પડી જાય એવો પ્રતાપ ગોપાળાનંદ સ્વામીનો છે અને દેખાણો અને પ્રત્યક્ષ દેખાય છે. કહો આ દુનિયામાં બધા કરતા વધારે શક્તિશાળી કોને સમજે છે ખબર? ભક્તોમાં હનુમાનજીને બધા. હનુમાનજી બહુ શક્તિશાળી સમજે છે, પણ શારીરિકપુરમાં જે ભક્તો ગયા છે ને અનુભવ્યું છે ને ખબર છે કે હનુમાનજીને પધરાવ્યા કોણે? ગોપાળાનંદ સ્વામી. હનુમાનજીના અનેક સ્થાનો છે, રામજી મંદિરવાળા નહીં સ્થાનો હોય, કેટલા સ્થાનો, તેમ છતાંય શારીરિકપુરના હનુમાનજી જેટલા સમર્થ એવા એકે કેમ નથી? આટલું સમજાય ને તોય ભગવાન સ્વામીની સર્વોપરીતા સમજાય છે. એટલા સમર્થ બીજે કેમ નથી? હે, ઘણા હજારો ને લાખોની સંખ્યામાં મંદિરો છે, તેમ છતાંય શારીરિકપુર જેટલા એકે જગ્યાએ સમર્થ કેમ નથી? કારણ ત્યાં સર્વોપરિષ્ટદેવ ભગવાન શ્રી હરિના મહા એકાંતિક સંત બ્રહ્મનિષ્ઠા સદગુરુ વરિય ગોપાળાનંદ સ્વામીની પ્રતિષ્ઠા કરી પ્રસ્થાપિત કર્યા અને પોતાની સામર્થ્ય એક્સ્ટ્રા એમાં મૂકેલી છે. તમને દેખાય ક્યારે કાળ ભૈરવ જેવા ભૂત આવે. હું બહુ નાનો હતો ને એકવાર શારીરિકપુર ગયેલો, લગભગ 12 વર્ષની ઉંમરે છે, એટલે આજથી 20-22 વર્ષ પહેલાં. એક સંન્યાસીને કાળ ભૈરવ વળી ગયેલો અને કાળ ભૈરવ રાડે રાડ બોલાવે અને એમ કહે, હનુમાનજીને નીકળવાય ખબર પડે આવા શબ્દો બોલે, પણ પાછું ચૂપ થઈ જાય. પછી પૂજા કેમ ચૂપ થઈ ગયો? તે બોલે, સ્વામી મારે સામું જોવે છે. કે કોણ? ગોપાળાન સ્વામી. મારી સામું જોઈને આંખ લાલ કરે છે, તેનથી બહુ ડરું છે. કે સમજાય? ગોપાળાન સ્વામી ભગવાન સ્વામિનારાયણના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સંત, ભક્ત કો સંત કો. હનુમાનજી એ ભગવાન રામચંદ્રજીના સર્વશ્રેષ્ઠ ભક્ત. કાળ વયરે રાડે રાડ બોલાવતો હોય પણ ગોપાળાન સ્વામી જરા ખામે જોવે ચૂપ થઈ જાય. અને એવા કેટલાક ભૂતો આવે છે કે નો જ્યારે જાય ત્યારે ગોપાળાનંદ સ્વામી જ્યારે આરતી ઉતારી ત્યારે લાકડી દાઢીએ ટેકવીને ઊભા થઈ લાકડી મોજૂદ છે. એ લાકડી લઈને પાણીમાં બોળીને જરાક છંટકારો કરે, રાડે રાડ બોલાવે સ્વામીની લાકડી. સ્વામીની લાકડીમાં એટલી સામર્થ્ય તો ગોપાળાનંદ સ્વામીનો કેટલી છે? હે, તો એને ઈષ્ટદેવ સર્વોપરી ભગવાનો એમાં શું શંકા છે? એની તારતમ્યતા ખાલી જોવાનું તો ખબર પડે કે ભગવાન સ્વામિનારાયણ એ સર્વોપરી ભગવાન છે. અહીંયા મહારાજ આજે વચનામૃત લખ્યું બહુ હેતુસર લખાયેલું છે. બે કારણ છે. એક કારણ તો એવું છે કે સ્વામીનો પ્રતાપ ઐશ્વર્ય સામર્થ્ય જ્યારે જોવે ત્યારે ભલભલાના મનમાં એમ થઈ જાય સ્વામી પોતે જ ભગવાન છે, એથી પર કાંઈ છે જ નહીં. એવી ભૂલ રખે ને કોઈ ન કરી બેસે એટલે મહારાજ બતાવે છે કે એના કરતાં અમે શ્રેષ્ઠ છીએ. અમારે જેવી પ્રીતિ છે એવી ગોપાળાનંદ સ્વામી નથી. એ વાત મારે સાબિત કરી કે અમે ગોપાળાનંદ સ્વામી કરતા શ્રેષ્ઠ છીએ. એક કારણ એ છે. બીજું, મહારાજજી એમ કહે છે કે અમને પરમાત્માની અંદર એવી પ્રીતિ છે કે કોઈ પડાવ આવે તેમ પડીએ નહીં. એ ગોપાળાનંદ સ્વામીની જ વાત મહારાજ કરી છે. ત્યાં ગોપાળાનંદ સ્વામીની વાત જ મહારાજ કરી છે. અને એમ કીધું ગોપાળાનંદ સ્વામીની ફેર પડી જાય એ ગોપાળાનંદ સ્વામીની વાત નથી, એ મહારાજે સાધન દિશાવાળા સંત કે ભક્તની વાત કરી છે. અને એમ જો ન સમજી તો એકવાર તમે કલ્પી લો કે ગોપાળાન સ્વામીનું જે નામ લીધું છે, ગોપાળાન સ્વામીને ભૂંડા દેશ કાળાદિકનો યોગ થઈ જાય તો સ્વામીનામ ફેર પડી જાય. નક્કી કરી નાખો આ વાત એમ જ છે, ફેરફાર નથી, લખ્યું એમ જ છે. આવું નક્કી કરી નાખો કે ગોપાળાન સ્વામીને ભૂંડા દેશ કાળાદિકનો યોગ થાય તો સ્વામીનામ ફેર પડી જાય. ગોપાળાન સ્વામીની આ સ્થિતિ છે તો હવે પછી ભગવાન સ્વામિનારાયણની સ્થિતિ સમજો. ગોપાળાનંદ સ્વામી માટે જે શબ્દો લખાણા છે એ સ્વામી માટે સાચા શબ્દો જો હોય અને એમ જ હોય ભૂંડા દેશ કાળે કરીને ગોપાળાનંદ સ્વામી ફેર પડી જાય તો પછી ભગવાન સ્વામિનારાયણની સ્થિતિ જો, તો ભગવાન સ્વામિનારાયણની સ્થિતિ શું સમજાય? ભગવાન સ્વામિનારાયણ એક ભગત છે. સમજાય? સ્વામીનામ ફેર પડી જાય તો મહારાજ ભગત સાબિત થાય. માટે ભક્તજનો વચનાભૂત સમજીને ભૂલ કરશો નહીં. મહારાજ બે તારતમ્યતા બતાવી એ કોઈ ભ્રમ ન પામી જાય. અમારી જેવા તમે એક જ છીએ, અમને ભજી ભજીને અનંત અનાદિ મુક્ત અમારી જેવા થવા માટે સમર્થ છે. અનંત મુક્ત અમારી જેવા સમર્થ થવા માટે છે. પણ એ અનંત ભેગા થાય તો અમને એકને તૈયાર ન કરી શકે. એ બતાવવા માટે મહારાજ કે ગોપાળાનંદ સ્વામી કરતા અમારી સામર્થ્ય અનેક ગણી છે, અમને ફેર ન પડે બતાવ્યું છે. બાકી મહારાજે જે ફેર અમને ન પડે જે બતાવ્યું એ ગોપાળાનંદ સ્વામી માટે જ લખ્યું છે. આ મારા ગોપાળાનંદ સ્વામી જેવા સંત, એકનું નામ લીધું પણ અનંત સમજવા, પછી નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, શતાનંદ સ્વામી વગેરે વગેરે અનંત સંતો, દાદા ખાચર, પર્વતભાઈ, ગોર્ધન શેઠ આદિ અનંત ભક્તો, મહારાજ કે એને લેશ માત્ર ગમે તેવો દેશકાળ આવતો ફેર પડે નહીં. અને ફેર જે પડે છે કોને પડી જાય? તો કે સાધન દિશાવાળો જે હોય, સાધન દિશાવાળો હોય એ જો અનુસંધાન ન રાખે તો એને ફેર પડી જાય. આ વચનામૃતમાં મહારાજનો કહેવાનો હાર્દ આવો છે. અને આમ જો નો અર્થ થાય, આમ જો ન સમજાય તો તમને જરૂર મહારાજની વિશે આજ નહીં તો કાલ, આજ કદાચ આપણે એને ભગવાનજીમાં સમજતા હોય પણ વારંવાર કોઈ એમ કે આમ આમ લખ્યું તું હું કામ એમ સમજ છો, તો એક દડો એવી થપાટ લાગે આપણને મહારાજ ભક્ત જેવા સમજાય જાય. માટે ભક્તજનો બહુ દઢાવ કરજો, મહારાજ જેવા તો મહારાજ એક જ છે. મહારાજ સર્વોપરી સર્વ કારણના કારણ છે, એના જેવું બીજું કોઈ તત્વ છે જ નહીં, છે જ નહીં. મહારાજ અદભુત વાત બતાવજો. મહારાજ કે મોટા મોટા જણાય છે તેમ છતાં એને ભૂંડા દેશ કાળા દીક જયારે આવે છે ત્યારે ફેર પડી જાય છે. મહારાજ કે બાકી અમારી સ્થિતિ તો કેવી છે? અમારે ખાતા પીતા ઘોડે ચડતા રાજી કુરાજી પણ આમાં સર્વે કાળે મન ઉદાસી રહે છે. દુનિયા એમ કે લેવાતું નથી, મને અમારા એકાંતિક સંતો ભક્તો નામ વર્તે છે. અને અંતરમાં એમ વિચાર રહે છે જે આપણ તો દેહ થકી પૃથક આત્મા છીએ, એમ કોને વર્તે છે? મહારાજને નહીં, એના એકાંતિક સંતો ભક્તોને. પણ દેહ જેવા નથી અને વળી અંતરમાં એમ વિચાર રહ્યા કરે છે જે આત્માને વિશે રજોગુણ તમોગુણ રખે, રજોગુણ તમોગુણ આદિ કોઈક માયાનો ભાગ ભળી જાય નહીં, તેને ઘડીએ ઘડીએ તપાસતા રહીએ છીએ. કોણ તપાસતા રહે છે? ભગવાનના એકાંતિક સંતો અને ભક્તો. અને સ્વામી વાતમાં લખ્યું, નિત્ય પોતાના પંચવર્તમાનને તપાસતા રહેવા. જેમ 16 વલ્લું કંચન હોય, અલમણ પંચનમાં આવી ગયું. અદભુત વાત મહારાજ બતાવે છે કે કાંઈક ભૂંડા દેશકાળ આદિ કે કરીને મહારાજ કે ગમે તેવો યોગ થાય તોય અમને ફેર નથી પડતો. મોટા મોટાની સામે જ્યારે જોઈએ છે ત્યારે ફેર પડી જાય છે. માને ગમે એવો સાધન દિશાવાળો હોય તો મહારાજ કે એને ફેર પડી જાય. તે સારી પેઠે જો કોઈ ભૂંડા દેશ કાળાદિકનો યોગ થાય તો ભગવાનમાં પ્રીતિ છે તેનું કાંઈ ઠેકાણું રહે નહીં. સાધન દિશાવાળો ગમે તેટલી સ્થિતિને પામ્યો હોય પરંતુ એને ભૂંડા દેશકાળમાં કાંઈ મેળ રહે નહીં. માટે સર્વેને જોતા અમને અમારી કોરનું ઠીક ભાસે છે. મારે કે સાધન દિશાવાળાને જ્યારે જોઈએ છીએ અને પછી અમારા મોટા મોટા પરમહંસોની સામે જ્યારે દ્રષ્ટિ નાખીએ છીએ ત્યારે અમને એની કોરનું ઠીક ભાસે છે. ગમે તેવા ભૂંડા દેશ કાળાદિકનો યોગ થાય પણ કોઈ રીતે અમારો અંતકરણ ફરે નહીં. અને ભગવાન વિશે પ્રીતિ તો તેની સાચી છે જેને ભગવાન વિના બીજા કોઈ પદાર્થ વિશે પ્રીતિ ન થાય. તે ગોપાળન સ્વામી આદિક મોટા મોટા પરમહંસોને થાય બીજે થાય. મહારાજ કે અમારો એકાંતિક સંત છે, ભક્ત છે, એને અમારી સાથે પ્રીતિ હોય ને એમાં કોઈ વિઘ્ન કરવા આવે ને તો ખોબો ભરીને કોઈ ધૂળ નાખે જેટલું વસમું લાગે એટલું વસમું લાગે ને પ્રીતિ થાય ને વાત ક્યાં ઊભી રહે. અને સર્વે સદગ્રંથનું પણ એ જ રહસ્ય છે જે ભગવાન છે એ જ પરમ સુખદાયક છે ને પરમ સાર વસ્તુ છે. અને તે પ્રભુ વિના જે જે બીજા પદાર્થ છે તે અતિશય તુચ્છ છે ને અતિ અસાર છે. અને જેને ભગવાન જેવી બીજા પદાર્થમાં પણ પ્રીતિ હોય તેનો તો ઘણો જ પાયો કાચો છે. એક વાત સમજો, જો આ જગ્યાએ મહારાજે જે સ્થિતિ બતાવી પોતાના પરમ એકાંતિક ભક્તો માટે સંતો માટે ન બતાવી હોત અને મહારાજ એમ કીધો કે ગોપાળાનંદ સ્વામીને ભૂંડો દેશકાળ લાગે તો અહીંયા વાત સાબિત થાત કે સ્વામીનો પાયો તો બહુ કાચો છે. મારે કે સાધન દિશાવાળાનો પાયો તો ઘણો કાચો છે. જેમ કુસુંબલ વસ્ત્ર હોય તે ઘણું સારું જણાતું હોય પણ જ્યારે તે ઉપર પાણી પડે ને પછી તેને તડકામાં સુકાવીએ ત્યારે સુધું નકારું થઈ જાય. મારે પ્રથમના ત્રીજા કીધું ઉત્તમ વૈરાગ્યવાળાને ગમે તેવા વિષયનો યોગ થાય તો એ લેવાય નહીં. ઉત્તમ વૈરાગ્યવાળામાં લક્ષણ બતાવ્યું તો પછી ગોપાળન સ્વામી લેવાઈ જાય. માટે આ વાત એને માટે લખી જ નથી. ને ધોળા વસ્ત્ર જેવું પણ ન રહે તેમ જેને પંચ વિષયમાં પ્રીતિ હોય તેને જ્યારે કુસંગનો યોગ થાય ત્યારે કાંઈ ઠેકાણું રહે નહીં. માટે જે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનને રાજી કર્યા સારું, 25 અતિશય ત્યાગ કરવો. સાધન દિશાવાળા પરમાત્માને પામવા ઈચ્છતો મુમુક્ષુ એ 25 થકી દૂર જ રહે, ભૂંડા દેશકાળને સેવે નહીં, ભૂંડા દેશકાળને સેવે તેનો ઠા ન રહે એમ મહારાજ કહે છે. પણ ભગવાનની વિશે જે પ્રીતિ તેમાં વિઘ્ન એ જરૂર કરે એવું કોઈ પદાર્થ, પરમાત્માના સ્વરૂપમાં વિઘ્ન કરે પ્રીતિમ એવું કોઈ પદાર્થ મહારાજ કે વાલું કરીને મારા આશ્રિતે રાખવું નહીં. આ ટકોર મહારાજ કોને કરી? આપણને કરી, ગોપાળાન સ્વામી નહીં. કે જગતનું કોઈ પદાર્થ તમે વાલું કરીને રાખશો નહીં, જો રાખશો તો તમારે મારામ જે પ્રીતિ છે એમાં વિઘ્ન ઊભું થશે. આમ મહારાજ અદ્ભુત રીતે મધ્યનું 56 વચનામૃત સમજાયું. ઘડિયાળ નો કાંટો નિસ્થાને માટે 2 હરિનામ સંકીર્તન. સ્વામી નારાયણ નારાયણ નારાયણ
સ્વામી નારાયણ નારાયણ નારાયણ
સ્વામી નારાયણ નારાયણ નારાયણ
સ્વામી નારાયણ નારાયણ
સ્વામી નારાયણ